તારીખ 11/11/1994 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 113. મૂળ કેસેટમાં એ સાઈડ બ્લેન્ક છે.
તો છે એની અંદર કે અહીં કોઈ જીવને દર્શન મોહની ત્રણ પ્રકૃતિઓની સત્તા હોય છે, તે ત્રણેયનો ઉપશમ કરી તે પ્રથમ ઉપશમ સમ્યક પ્રતિ થાય છે, અથવા કોઈને સમ્યક મોહનીનો ઉદય આવે છે અને બે પ્રકૃતિઓનો ઉદય થતો નથી, તેથી તે ક્ષોભ સમ્યક પ્રત્યે થાય છે. શું છે? કોઈ જીવને ત્રણેયનો ઉપશમ કરીને પ્રથમ ઉપશમ સમ્યક થયો, એમાં કોઈને સમ્યક મોહનીનો ઉદય આવે અને બે પ્રકૃતિનો ઉદય ન થાય તો એ ક્ષોભ સમ્યક દ્રષ્ટિ રહે, એ મિથ્યા દ્રષ્ટિ ન થાય. અને બે પ્રકૃતિનો ઉદય થતો નથી, તે ક્ષોભ સમ્યક્ત્વ થાય છે, તેને ગુણ શ્રેણી આદિ ક્રિયા તથા અનિવૃત્તિકરણ હોતા નથી. એ તો પેલા પ્રથમ ઉપશમ સંકેત થયા પહેલાની વાત છે, સ્વરૂપ નિશ્ચય થયો ત્યારની વાત છે. એક વાર અસ્તિત્વ ગ્રહણ થયું અને સંસ્કાર પડી ગયા, એ સંસ્કાર અંદર રહી ગયા, એ પછી ક્યારે ઉગે એનું મેળ કેવડી ગમે છે? શું અસ્તિત્વ નજરાય છે? એ તો પામવા માટે લીધું. જ્યારે એને અસ્તિત્વ ગ્રહણ થયું અને એ અસ્તિત્વ નજરાણું, ત્યારે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. બસો 20મો બોલ છે વ્યાખ્યાન સારી એક. અસ્તિત્વ ભાસવાથી સમ્યક તો થાય છે, અસ્તિત્વ એક વખત પણ જો ભાસે પહેલું વહેલું તો તે દ્રષ્ટિની માફક નજરાય છે, જેમ દ્રષ્ટિમાં નજરબંધી થઈ જાય ને તેવી રીતે એ નજરાઈ જાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતો નથી, અસ્તિત્વ પોતાના અસ્તિત્વને છોડી શકતો નથી, કેમ કે વેદનપૂર્વક જાણ્યું છે. એક વખત સમ્યક આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે, એટલે પાછો ફરીને સમકિત થાય છે. એમ થવાનું મૂળ કારણ એક વખત અસ્તિત્વ ભાસ્યું છે તે છે, અસ્તિત્વ ભાસી ગયું તે કારણ કેટલા શા માટે લીધું કે એ વખતે એને સંસ્કાર પડ્યા છે. અહીંયા એટલી ડિટેલ નથી લીધી, પણ અસ્તિત્વ પછી નથી નજરાતું, પડી ગયા પછી તો પાછું અસ્તિત્વ નજરાય તો તરત જ પાછો ચડવા પામી જાય, અસ્તિત્વ નજરાતું બંધ થઈ જાય છે, પણ એને સંસ્કાર પડી ગયા, એ સંસ્કાર પાછા ગમે ત્યારે ફૂટી નીકળશે, સંસ્કાર ઉગી નીકળશે, ત્યારે ફરીને સમ્યક દર્શન પામશે. અને એમાં કેટલો કાળ જાય એનો કોઈ મેળ નથી, અર્ધપૂતગળ પરાવર્તન અંદર ગમે તે કાળમાં થાય, પાછું અર્ધપૂતગળ પરાવર્તનથી વધારે ન થાય એ એની મર્યાદા. બસ એટલે સંસ્કારનો એ વિષય નથી લીધો, પણ એમ થવાનું કે અસ્તિત્વ ભાસ્યું એટલે કે સંસ્કાર પડી ગયા એમ કહેવું છે, ત્યાં એ સંસ્કાર નિર્મૂળ થતા નથી એમ કારણ છે. એટલી જ જેટલી વાર હોનું લેવા જાઓ એટલી વાર એટલા જ હોનાના પૈસા દેવા પડે. તમે 10 વખત હોનું લેવાય, 100 વખત હોનું લઈ આવ્યા હોને ત્યાંથી, 101મી વખત તમે એમ કહો કે આ વખતે મફત આપત કોઈ આપે? જેટલી વાર તમે સોનું લ્યો એટલી વાર સોનાના પૈસા ચૂકવવા જ પડે તમારે, એમ જેટલી વાર તમારે સમ્યક જોતું હોય એટલી વાર સમ્યક નો પુરુષાર્થ હોવો જોઈએ. પ્રોસેસ જ છે બધો, ફેર એટલો પડે કે જેને સંસ્કાર પડી ગયા છે એને પરિશ્રમ ઓછો પડે, અલ્પ પ્રયાસે થાય. બીજાને પ્રયાસ વધારે લાગે અને અલ્પ પ્રયાસ થાય, અંદરથી સુજ આવવા માંડે. એના સંસ્કાર જ્યારે ઉગી નીકળવાની તૈયારી થાય ત્યારે એને અંદરથી સુજ આવવા માંડે, એટલે અલ્પ પ્રયાસ એને થાય. નાની ન હોય તો થાય, ગુરુ ન હોય તો થાય. એક શાસ્ત્ર વચન મળે ને થઈ જાય, અથવા નરકમાં વેદનામાંથી થઈ જાય, શું અથવા જીનેન્દ્ર દર્શનમાંથી થઈ જાય વચન, તો ત્યાંથી સંસ્કાર ઉગી નીકળે. તો એ વ્યક્તિને પ્રયાસ ઓછો લાગે. પણ પુરુષાર્થ તો એટલો જ થાય, પુરુષાર્થ ઉપડે એટલો જ પુરુષાર્થ ઉપડે અનુભવ થવા માટે. તો વિકલ્પ તૂટવા માટે પુરુષાર્થની તારતમ્યતા એટલી જ થાય પછી. અથવા વિચારણામાં આવે તો દર્શન પરિષદ અજ્ઞાન પરિષદ એવો જ વેદે પાછો, જે પહેલા વેદ્યો હતો એવો જ વેદે, એમ છે. શું જ અંદરથી આવે, પુરુષાર્થનું જોર એવું ને એવું જ થાય તો જ વિકલ્પ તૂટે. વિકલ્પ તૂટવા માટે એવું જ જોર આવે. પણ નાની મિથ્યા દ્રષ્ટિને અંદરની સૂઝ ન હોય, એને ગુરુ જોઈએ, એને ગુરુ મળે તો કામ થાય, નહીતર ન થાય એમ કહેવાય. ન મળે એ પ્રશ્ન નથી યોગ્યતા થઈએ, પણ મળે તો થાય, ન મળે ત્યાં સુધી ન થાય, એટલે ન મળે, ન મળે તો ન થાય એમ કહી શકાય. એમ કે શું કહે, યોગ્યતા લઈને આવ્યા, પૂરી યોગ્યતા લઈને આવ્યા, એટલે વાર ન લાગે. પણ ગુરુ નહોતા ત્યાં સુધી ન થયો એમ છે. અને ગુરુદેવને વગર ગુરુ એ થઈ ગયો, અલ્પ પ્રયાસ થાય એમ એમ ફેર પડે. હે નહી તો વગર ગુરુ એ પણ થાય. હા, કેમ કે એને ગુરુ પૂર્વજન્મમાં થાય રહ્યા, સંસ્કાર લીધા ત્યારે ગુરુ હતા. ગુરુ વગર સંસ્કાર ન પડે પાછા, ગુરુ વગર જેમ સંકિત ન થાય એમ ગુરુ વગર સંસ્કાર પણ ન પડે. એ વાત નક્કી છે, એ બીજ જ્ઞાન છે. સંસ્કાર પડે એટલે બીજ જ્ઞાન છે, બીજ જ્ઞાન ગુરુ વગર નહીં. આત્મજ્ઞાન પણ ગુરુ વગર નહીં અને બીજ જ્ઞાન પણ ગુરુ વગર નહીં, એટલી વાત નક્કી છે. હા, એટલે પછી આપોઆપ થાય, આપોઆપ અંદરથી સૂઝ આવવા માંડે. શું, જેમ કે અનેક જીવો સંસારમાં રખડે છે, પરિભ્રમણ કરે છે, તો બધા સંસાર સુખમાં ડૂબેલા છે. સુખમાં દુઃખમાં જે ગણો એ, એમાંથી કોઈ બહાર નીકળતો નથી. દુઃખમાં પડ્યા છે, દુઃખમાં મૂંઝાયેલા છે, અનુકૂળતામાં પડ્યા છે, અનુકૂળતામાં મૂંઝાયેલા છે, પણ અંદર રચા પીચા બધા પીડ્યા છે. હવે એમાં સંસ્કારી જીવને શું થાય, કે ગમે એ સુખમાં હોય કે દુઃખમાં હોય, બહારની અપેક્ષાએ, અનુકૂળતામાં કે પ્રતિકૂળતા, એને અંદરથી બીજા વિચાર આવવા માંડે. આમ નહીં, મારે છૂટવું જોઈએ એમ અંદરથી ફરવા માંડે. એમાં કોઈ એવું નિમિત્ત પડી જાય, શું વેદનાનું પડી જાય, કે જીનેન્દ્ર દર્શનનું પડી જાય, કે કોઈ શાસ્ત્ર વચન મળી જાય, ગુરુ ન હોય, ખાલી કોઈ એક વાક્ય મળી જાય, અંદરથી સુજાવી જાય, સીધી ફરાક કરી લાઈન પકડી દે, એમ થઈ જાય સંસ્કારના કારણે. એટલે પાંચે પાંચ લબ્ધિમાં આવી જાય. એ જે સંસ્કારવાળો જીવ છે એ પણ સંસ્કારમાંથી જે ફેરફાર અંદરથી થવા માંડ્યો, આત્મા હળવળ થવા માંડ્યો અંદરથી, ત્યાં એની વિશુદ્ધિ શરૂ થઈ જાય. એટલે ચાર લબ્ધિ તો આવી બહુ સહેલી છે, પછી છેલ્લે પાંચમી લબ્ધિ પણ આવી જાય, કરણ લબ્ધિ પણ છેલ્લે છેલ્લે આવી જાય. નહીં, બધાને જુદું જુદું, બધાની યોગ્યતા જુદી, બધાને જુદું જુદું, કોઈને એક સરખું થાય એવું કાંઈ નહીં, એવું કાંઈ નહીં. હા, તો હજી ફરીને પકડે ને સંસ્કાર વગર કેવી રીતે ફરે, ભલે પર્યાય બુદ્ધિ થઈ ગઈ, અંદર દ્રવ્યમાં યોગ્યતા રહી ગઈ, દ્રવ્યમાં યોગ્યતા રહી ગઈ, પાયમો છે એની યોગ્યતા રહી ગઈ દ્રવ્યમાં. એકવાર પાયમો તો છે નહીં, એની યોગ્યતા રહી ગઈ છે. સ્વભાવની બળવાન પણ અનંતુ છે, સ્વભાવનું બળવાન પણ અનંતુ છે. હા, સ્વામિત્વનું મહત્વ છે, સ્વભાવનું પણ મહત્વ છે, અને સ્વભાવ દશાનું પણ મહત્વ, અસ્તિત્વ ભાષ્યનું આટલું મહત્વ છે એમ કે છે. સમયનું તો મહત્વ હોય, અસ્તિત્વ ભાષ્ય એનું આટલું મહત્વ છે એમ લીધું ત્યાં. શું બીજ જ્ઞાનનું એટલું મહત્વ છે? ઓલું તો આત્મજ્ઞાન છે. ઊંધા પરિણામ કરે તો જાય, કાયદો તો હરખો જ છે ને. પ્રગટ નથી, યોગ્યતા રૂપે છે, શક્તિ રૂપે છે, વ્યક્તિ રૂપે નથી, શક્તિ રૂપે છે. તીર્થંકર નો જીવ હોય તો નિગુદમાં જાય. એક કોડાકોડી સાગર, મહાવીર સ્વામી નો ઇતિહાસ, એક કોડાકોડી સાગર, ત્રસનો પર્યાય તો 2000 સાગર થી વધારે છે નહીં કોઈનો. પછી તીર્થંકર નો જીવ હોય કે સામાન્ય જીવ હોય, ત્રસ પર્યાયમાં 2000 સાગર થી કોઈ વધારે રહીએ નહીં. તો એક કોડાકોડી સાગર એટલે 1 કરોડ સાગર ગુણ્યા 1 કરોડ સાગર, એમાં 2000 સાગર તો કઈ નથી. 1 લાખ સાગર હોય ને તો એના 2000 સાગર 2% છે. પછી 1 કરોડ ના એ દશાંશમાં મૂકી દીધો, એને 0.2 થયા. પછી 1 કરોડ તો એનો તો કેટલા મીંડા આવે પછી આવે બગડો. એટલે તો નિગમમાં જ આવ્યો જ, એમાં કઈ સવાલ જ નથી, જવું જ પડે. પરિણામ નીચે ઉતરતા જ જાય, ઉતરતા જ જાય પરિણામ. અનિવાર્યપણે પોતે રોકી જ ન શકે પરિણામને. લેપશો એટલે લેપશો, પછી નીચે પડતી વખતે વચ્ચે ક્યાંય આધાર ન મળે તો જાય નીચે, બીજું શું થાય? સીધી વાત છે. હા, બહુ વાતો પુત્ર પરાવર્તન ઘણું લાંબુ છે. એ કોડાકોડી સાગર થી વધારે છે અર્ધ ભૂતગુલ પરાવર્તન તો. મિથ્યા દ્રષ્ટિ થયો ત્યારે જ નકાર કર્યો એને, નહીતર મિથ્યા દ્રષ્ટિ એનો થાય. મિથ્યા દ્રષ્ટિનો અર્થ શું? પોતાના અસ્તિત્વનો અસ્વીકાર શ્રદ્ધાની અંદર, એનું નામ મિથ્યા દ્રષ્ટિ. પોતાની હૈયાતીનો પોતાના અભેદપણે સ્વીકાર કરવો, અભેદ થઈને સ્વીકાર કરવો, તે સમ્યક્ત્વ. સીધી વાત તો એ છે. એ ભાસવું કારણ છે અને નજરાવવું એ કાર્ય છે. એક વખત ભાસ્યું એટલે નજરાવવા મીંડ્યું એમ કે છે. પહેલું વહેલું આત્મ સ્વરૂપ ભાસ્યું, સિદ્ધ સમાન સદાપદ મેરો, હું તો સદા સિદ્ધ સ્વરૂપી છું એવું ભાસ્યું. એ પછી ખસતું નથી નજરમાંથી એમ કે છે. પહેલી વખત ભાસ્યું ને એટલે એની ચોંટ લાગી, ઓ હો હો આવું સ્વરૂપ છે મારું, ખસે નહીં ત્યાંથી દ્રષ્ટિ. પછી તરત જ શરૂ થાય નજરાવું. ભાઈશું એ કારણ, નજરાવું એનું કાર્ય શરૂ થઈ ગયું. પછી ક્યાં સુધી નજરાય? કે અભેદ દશા સમ્યક દર્શનની નિર્વિકલ્પ થાય ત્યાં સુધી નજરાયા જ કરે. એટલે એને ત્યાંથી જ માંડીને એનો બહુ અલ્પકાળ લીધો છે, મેક્સિમમ 6 મહિના લીધા છે. કોઈ તો કલાકોમાં પામે, કોઈ દિવસોમાં પામી જાય, કેમ કે નજરાય છે. પછી સ્વરૂપ નજરાય છે એટલે ત્યાંથી ખસી શકતો નથી આત્મા, એટલે એકદમ પુરુષાર્થ ઉપડે છે ત્યાંથી. હવે એ પ્રમાણે 269 પાને ત્રીજી લીટી. હવે એ પ્રમાણે અંતરંગ સમય સમય સંબંધી સૂક્ષ્મતાનું જાણવું છદ્મસ્થને હોતું નથી, તેથી તેને પોતાની મિથ્યા સમ્યક શ્રદ્ધારૂપ અવસ્થાના તારતમ્યનો નિશ્ચય થઈ શકતો નથી. અવસ્થાનો નિશ્ચય થઈ શકતો નથી એમ નથી કહેતા, તારતમ્યનો નિશ્ચય થઈ શકતો નથી. પણ કેવળ જ્ઞાનમાં ભાસે છે એ અપેક્ષાએ ગુણસ્થાનોની પલટના શાસ્ત્રમાં કહી છે. એ કેવળ જ્ઞાન અનુસાર એ બુદ્ધિ વિશે ચાલ્યો છે. એ પ્રમાણે જે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય તેને સાદી મિથ્યા દ્રષ્ટિ કહીએ છીએ, તેને પણ ફરી સમ્યક્ત્વની પ્રાપ્તિમાં પૂર્વોક્ત 5 લબ્ધિઓ તો થાય છે. વિશેષ એટલું કે અહીં કોઈ જીવને દર્શનમોહની 3 પ્રકૃતિની સત્તા હોય છે, તે ત્રણેયનો ઉપશમ કરે તે પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ થાય છે. એને ત્રણેયની સત્તા હોય તો ત્રણેયનો ઉપશમ કરીને પાછો ફરીને પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ થાય. અથવા કોઈને સમ્યક મૌનીનો ઉદય આવે છે ને બે પ્રકૃતિનો ઉદય નથી તો તે ક્ષોભસમ સમ્યક થાય છે, તો એને નિર્વિકલ્પ થવાની જરૂર નહીં, એ સીધો ક્ષોભસમ સમ્યક દ્રષ્ટિ થઈ જાય ઉપસમ પછી, અને તેને ગુણશ્રેણ આદિ ક્રિયા તથા અનિવૃત્તિકરણ હોતા નથી ને પછી એને ક્ષોભસમ થવામાં એને આ પ્રતરણકરણ ને એ પ્રશ્ન રહેતો નથી. કોઈને મિશ્ર મોહનીનો ઉદય આવે છે અને બે પ્રકૃતિનો ઉદય થતો નથી, તે મિશ્ર ગુણ સ્થાનને પ્રાપ્ત થાય છે તેને કરણ થતા નથી, એ તો નીચે પડ્યો એને. એ પ્રમાણે સાદી મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વ છૂટતા દશા થાય છે, એ મિથ્યાત્વ છૂટે ત્યારે મિશ્ર ગુણ સ્થાન થાય. શું ત્રીજું ને બીજું, ક્ષાયિક સમ્યક્ત્વને વેદક સમ્યક દ્રષ્ટિ જ, ક્ષાયિક સમ્યક્ત્વને વેદક સમ્યક દ્રષ્ટિ જ પામે છે તેનું કથન અહીં કર્યું નથી. વેદક એટલે ક્ષોભસમ વાળો છે એ જ ક્ષાયિકને પામે છે. એ પ્રમાણે સાદી મિથ્યા દ્રષ્ટિનો જઘન્ય કાળ તો મધ્યમંતર મૂર્ત છે, ઓછામાં ઓછો સાદી મિથ્યા દ્રષ્ટિ છે એ અંતર્મૂર્તમાં પાછો ફરીને પામી જાય, એનો જઘન્ય કાળ છે. એક જ અંતર્મૂર્તમાં પાછો ફરીને સંકેત લઈ લે તથા ઉત્કૃષ્ટ કિંચિત ન્યૂન અર્ધપૂતગળ પરાવર્તન માત્ર કાળ જાણવો, મેક્સિમમ કાળ અર્ધપૂતગળ પરાવર્તન, ઓછામાં ઓછો તો કે એક અંતર્મૂર્તમાં પાછો લઈ લે, પીડ્યો પાછો ચડી જાય અંતર્મૂર્તની અંદર, લંબાય તો વધુમાં વધુ અર્ધપૂતગળ પરાવર્તન સુધી જાય. જુઓ પરિણામની વિચિત્રતા, એક અંતર્મૂર્તમાં મિથ્યા દ્રષ્ટિ થઈને પાછો સમ્યક દ્રષ્ટિ થાય, એની તો અર્ધપૂતગળ પરાવર્તન થઈને કેટલી વાર નિગોદમાં જાય હિસાબ નહીં. અર્ધપૂતગળ
પરાવર્તન
માત્ર, હા અર્ધપૂતગળ પરાવર્તન માત્ર એટલે એથી વધારે નહીં એમ. મિથ્યા દ્રષ્ટિ જીવ અનંત કાળ રખડવાનો એનું કઈ ઠેકાણું જ નથી, જેને સમ્યક થયું નથી એના પરિભ્રમણ નું કોઈ ઠેકાણું નથી. અનંત 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 કાળ થી રખડતો આવ્યો છે ને હજી અનંત કાળ કેટલો રખડે એનો કઈ મેળ નથી, આને એમ નથી. અર્ધપૂતગળ પરાવર્તન માત્ર એમાં તો પાછો ચડી જ જાય, કોઈ અંતર્મૂર્તમાં ચડી જાય, કોઈ એથી વહેલો મોડો ચડી જાય, મેક્સિમમ અંદર અર્ધપૂતગળ પરાવર્તનમાં તો ઠેકાણે આવી જ જાય. એટલે લીધું ને રાજમલજીએ ચોથા કળશમાં કે પરિભ્રમણ કરતા કરતા કોઈ જીવને શું અર્ધપૂતગળ પરાવર્તન કાળ માત્ર રહે ત્યારે એને સંકિત થવાની યોગ્ય થાય છે. શું એમ લીધું ને ચોથા કળશમાં, જો પરિણામની વિચિત્રતા કે કોઈ જીવ તો 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર પામી, 11મા ગુણસ્થાને યથાખ્યાત છે, 12મા યથાખ્યાતમાં છે, ઓલો ઉપશમ છે, ઓલો ક્ષાયક છે, એક ફેર છે, પાછો મિથ્યા દ્રષ્ટિ બની, પાછો ચોથે નહીં પહેલે સુધી વિયો જાય, પાછો મિથ્યા દ્રષ્ટિ બની કિંચિત ન્યૂન અર્ધપૂતગળ પરાવર્તન કાળ સુધી સંસારમાં 11માંથી પડેલો એને રખડે એમ કે છે. અર્ધપૂતગળ પરાવર્તન ચોથે થી પડેલો રખડે માં શું નવાય છે એમ કે. હા મુનિ દશા યોગી પુરુષાર્થ કર્યો, છઠ્ઠું સાતમું આવ્યું, આઠમું નવમું દસમું 11મું આવ્યું, જાઓ પાછો પહેલે આવે. જો પરિણામની વિચિત્રતા એમ કે છે, કેટલી સાવધાની રાખવાની એમ કે છે, જરાય ભૂલ કરવી જોઈએ, બહુ જ કાળજી રાખવાની વાત છે, જરાય બેદરકારી ન ચાલે એમ કે છે, દરકાર પૂરી હોવી જોઈએ.
પરિણામ ભરોસો લાયક છે
નહીં, પરિણામનો ભરોસો કરવો નહીં. અર્ધપૂતગળ પરાવર્તન કાળ સુધી સંસારમાં રખડે છે ત્યારે કોઈ જીવ નિત્ય નિગોદમાંથી નીકળી પહેલો વહેલો અનંતકાળ નિત્ય નિગોદમાં હોય, બીજો ભવત ન થયો હોય એને નિગોદ સિવાયનો, મનુષ્ય થઈ નિગોદમાંથી નીકળે, મનુષ્ય થઈ 8 વર્ષની આયુમાં મિથ્યાત્વ છૂટી, 8મે વર્ષે મિથ્યાત્વ છૂટી અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે, જાઓ તાકાત કેટલી છે પરિણામમાં. અનાદિના સંસ્કાર નિગોદના પહેલો વહેલો પુરુષ થયો, આઠમે વર્ષે સંકેત પામી ને કેવળ જ્ઞાન પામી, અંતર મુહૂર્ત માં જાઓ. આઠમે વર્ષે સંકેત ને સંકેત પછી કેવળ જ્ઞાન અંતર મુહૂર્ત માં જાઓ. એમ જાણી પોતાના પરિણામ બગડવાનો ભય રાખવો, આ તાત્પર્ય કાઢ્યું કે એમ જાણીને પોતાના પરિણામ બગડવા સુધરવાનો બગડવાનો ભય રાખવો અને સુધારવાનો ઉપાય કરવો, કાળજી લેવી એમ કે છે, દરકાર કરવી. આંખો વીંચીને ગમે એવા પરિણામ થઈ જાય છે ને હાલા જાય, ગાડા આંકે રાખે નહીં ચાલે એમ કે છે, પત્તો નહીં ખાય એવી રીતે રખડી, બહુ રખડવું પડશે. જેટલી કાળજી લે એટલું કામની વાત છે. અત્યંત કાળજી, અત્યંત અત્યંત પોતાના પરિણામની કાળજી હોવી એમ વાત છે. કઈ નઈ, કાળલબ્ધિ તો ખરી, કાળલબ્ધિ બધાને લેવી, પુરુષાર્થ પણ, પુરુષાર્થ વગર ની કાળલબ્ધિ કોઈને હોતી નથી. આઠ વર્ષના છોકરાને તો કઈ એવું કોઈ હોનાર હોય છે કોઈ જીવનું, એવું કોઈ હોનાર હોય છે જીવનું કે એ જીવ અનંતકાળ સુધી નિત્યની ગોદમાં હોય, અબુદ્ધિપૂર્વક કોઈ મંદકષાયના પરિણામ થાય ને મનુષ્ય પર્યાયને પામે, મનુષ્ય પર્યાય પામે તે આઠ વર્ષ સુધી તો એને સંકિત થાય નહીં. આઠમે વર્ષે સમુસરણમાં હોય એ જીવ, ક્યાં સમુસરણ હોય, આને નિમિત્ત બધા એવા જ હોય પાછા, સાધારણ ન હોય એને. હા, એટલી મંદકષાયના પૂન હોય ને, એને બાળપણમાં એવા મંદકષાયના પૂન થઈ જાય, એ પહેલા એને એવા મંદકષાયના પૂન હોય, સમોસરણમાં હોય આઠમે વર્ષે. ભગવાનનો અંગે સાંભળે છે તો મુનિપણું લઈ લઈએ, હો મુનિપણું તો પહેલા લઈ લઈએ, હો આઠમે વર્ષે દ્રવલિંગ, પછી સંકિત થાય ને અંતર્મૃતમાં પામે, કેમ કે સંકિત થાય ને અંતર્મૃતમાં પામે વચ્ચે મુનિપણું ક્યાં લેવા જાય, બાહ્યત્યાગ ક્યાંથી થાય, બાહ્યત્યાગ વગર તો કઈ થાય નહીં, અંતરત્યાગ આવે નહીં કઈ, એ તો પહેલા કરી નાખ્યો એને, એટલી તૈયારી હોય આઠમે વર્ષે. ઠીક, ત્યાં આઠમે વર્ષે આટલી તૈયારી, અહીંયા આઠમે વર્ષે એટલી તૈયારી નહીં. ઠીક, આઠમું ને આઠમું વિચાર નહીં, ત્યાં તો મન છે જ નહીં, પણ એવું અબુદ્ધિપૂર્વક કશાય મન થાય છે, ઉત્કૃષ્ટ પૂર્ણ બંધાઈ જાય. જીવના પરિણામની તાકાત કેટલી છે, એક પરિણામ કરે નિગોદનું ટાંકું બાંધે, એક પરિણામ કરે મોક્ષનું ટાંકું બાંધે. એ તો જો પરિણામમાં એક સમય સમયના પરિણામમાં, ક્ષણ ક્ષણના પરિણામમાં આટલી શક્તિ છે, આત્માની શક્તિ કેટલી અંદરની ત્રિકાળીની, ધ્રુવની શક્તિ કેટલી, એક વખત ભાસે તો નજરાઈ જાય, નજરાઈ જાય તો પામી જાય એમ કે છે. પાયમા વગર રહે નહીં, ભાઈશું એ પાયમા વગર રહે જ નહીં. પહેલી વખત ભાઈશું ગણતરીના દિવસોમાં પામી જાય કે ગણતરીના કલાકોમાં પામી જાય, આયુષ પૂરું થવાનું હોય તરત બીજા ભાવમાં પામી જાય, બીજા ભાવનું આયુષ બહુ અલ્પ હોય તો તરત ત્રીજા ભાવમાં પામી જાય. પાછું એમ કોઈને એવું હોય કાંઈનું આયુષ છૂટે, બીજું બહુ બહુ અલ્પ આયુષ બાંધ્યું હોય, અહીંયા કાળ ન રહીએ તો ત્રીજામાં પામી જાય, પણ એ અલ્પકાળમાં લીધે જ છૂટકો એનો, કેમ કે નજરાણું છે એને, છૂટે નહીં એને. એવું થાય છે,
આયુષ્ય લાંબી નથી,
કોને
આયુષ્ય લાંબી નથી પડતી,
સીધાલીમાં ચાલે છે અંતર્મુખમાં, કેવળ જ્ઞાન લઈને સીધાલીમાં જેટલું આયુષ હોય એટલું આયુષ ચાલુ રહે એને, કે પછી કેવળ જ્ઞાન પામ્યા પછી સીધાલીમાં જવાની ચિંતા થોડી છે. છે જ નહીં, તો બહુ મોટો દ્રષ્ટાંત છે આપણા પુરાણમાં, ભરત ચક્રવર્તીના 98 પુત્રો, 99 કહે છે, 98 કહે છે, હા 99 છે એમાં, કૃપાળુદેવના પત્રમાં 98 આવે છે, જે હોય 98 99 બધાય નિગુંજમાંથી નીકળ્યા ભગવાનના સમુસરણમાં, ઋષભદેવ ભગવાનના પહેલા તીર્થંકરમાં એના જ પુત્રો છે, પૌત્રો છે બધા, થઈ ગયા કેવડી બધા જાઓ, એ કરે આખી ટીમ કેવડી થઈ જાય, બોલો ઉપદેશ કેવો હશે ને યોગ્યતા કેવી હશે? હે, એ ભગવાન નો ઉપદેશ કેવો અને એની જિલ્લાની યોગ્યતા કેવી? આમ છે, એટલા માટે તાત્પર્ય કીધું, એમ જાણીને પોતાના પરિણામ બગાડવાનો ભય રાખવો અને સુધારવાનો ઉપાય કરવો, આ તાત્પર્ય છે.
વાસુદેવ જીવંતર ભગવાન નો જય ઓ પરમ કૃપા શ્રી કાન ગુરુ.